તારીખ 19/2/1996 શ્રી સમયસાર શ્લોક 156-158 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 234.
વેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદક ના બળથી, અર્થાત વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુ સ્થિતિના બળથી એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુર પુરુષો વડે જ્ઞાનીઓ વડે સદા વેદાય છે. જ્ઞાન વેદાવા યોગ્ય છે અને જ્ઞાન જ વેદક છે એમ વેદ્ય વેદક પણ અભેદ સ્વરૂપમાં વર્તે છે અને એ બળવાનપણે વર્તે છે. તેથી બળવાન જ્ઞાન વેદનાને લીધે જ્ઞાનીઓ સદા જ્ઞાનને જ વેદે છે અને શરીરની વેદનાને વેદતા નથી, અથવા જ્ઞાન વેદનાના બળને લીધે શરીરની અને પીડાની વેદના ગૌણ થઈ જાય છે, અત્યંત ગૌણ થઈ જાય છે. વેદનાનો સૌથી શરીર વેદનાનો સૌથી વધારે ઉદય નરક ગતિના જીવને હોય છે, ત્યાં વધુમાં વધુ વેદના છે. ત્યાં પણ જો જીવ સમ્યક દર્શન પ્રાપ્ત હોય તો એ જ્ઞાન વેદનાને વેદે છે મુખ્યપણે અને શરીરની પીડાને ગૌણ કરી શકે છે. તેથી પીડાના અને વેદનાના દુઃખથી તે બચે છે, બચી શકે છે, એ એક જ બચવાનો ઉપાય છે. 1973માં પણ એ જ વિષય લીધો. વેદના છે એ રબંધ પરિણામને જ્યાં સુધી ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તો વેદના વેદવી જ રહી, બીજો એનો ઉપાય નથી. અબંધ પરિણામ ત્યારે જ પ્રાપ્ત થાય છે ત્યારે જીવ જ્ઞાન વેદનામાં પોતાના સ્વયં સ્વસંવેદનને વેદે. ખ્યાલ આવે, તીવ્ર હોય તો તીવ્રતાનો ખ્યાલ આવે, મંદ હોય તો મંદતાનો ખ્યાલ આવે. ખ્યાલ આવે પણ ગૌણ કરે છે, ગૌણ કરે છે તો એની વેદના નહીં વધતી જાય છે. મુખ્ય કરે તો ખૂબ અનુભવ કરે છે. એવું નથી બનતું કે થોડો રોગ હોય ને જીવ ઘણો દુઃખી હોય, એવું નથી જોવામાં આવતું. કોઈ એવા પણ માણસો હોય છે કે જેને એક ઇન્જેક્શનની સોય અડાડે ત્યારે આડ પાડે, એમાં તો કંઈ બહુ મોટી વેદના નથી. કારણ એની મુખ્યતા એને આપી, એની મુખ્યતા એને આપી, મુખ્યતા ગૌણતા ઉપર બધો આધાર છે. ગૌણ કરી નાખ્યો એ જ વેદના ગમે તેટલી હોય તો પણ એટલી પીડા અનુભવમાં આવતી નથી. અથવા ભિન્ન રહીને એને જાણે છે, ન જાણે એ પ્રશ્ન નથી, પણ ભિન્ન રહીને જાણે છે. જાણવું એથી દુઃખ નથી, મને થાય છે એનું દુઃખ છે. પીડાનું દુઃખ કેવી રીતે છે? મને થાય છે એનું દુઃખ છે. અને મને થાય છે તો પણ જ્ઞાનમાં એ પીડા નથી. જ્ઞાનની સત્તા અને પીડાની સત્તા ભિન્ન ભિન્ન છે. પીડાની સત્તા પરસત્તા છે અને જ્ઞાનની સત્તા એ સ્વસત્તા છે. સ્વસત્તાના અભેદ અનુભવના બળ વડે અહીંયા એમ લેવું છે. સ્વસત્તાના અભેદ અનુભવના બળ વડે જે પરસત્તા છે એ ભિન્ન સત્તાનું ભિન્ન સત્તા પણ જ્ઞાન થાય છે. તેથી દુઃખ તો મને થાય છે એનું હતું, એ દુઃખ નથી. દુઃખ શેનું હતું? પીડાનું નહોતું. ખરેખર જીવને પીડાનું દુઃખ નથી, પણ પીડા મને થાય છે એનું દુઃખ છે. અને મને થાય છે એ જેટલું જોરથી આવે છે એટલું દુઃખ વધારે થાય છે. પછી પીડા ઓછી હોય તો વધારે દુઃખ થાય ને વધારે હોય તો ઓછું થાય, એ તો પ્રત્યક્ષ બધાને ખ્યાલમાં આવે એવી વાત છે. માનસિક બળવાળા એમ પણ કહી શકે કે મને દવા સુંઘાડ્યા વિના ઓપરેશન કરો, હોય છે કે નહીં? એમાં માનસિક એને કે પીડાનું જ્ઞાન નથી થતું એમ નથી, ત્યાં મનોબળ છે. અહીંયા તો મનોબળથી પણ વધારે એવા આત્મબળની વાત છે. વૈદ્યવેદક બળ છે એ તો મનોબળથી પણ વધારે એવા આત્મબળની વાત છે. એટલે એ આત્મબળ પાસે પીડાની વેદના ન થાય એ વાત પ્રસિદ્ધ છે. આગમમાં તો એ વાત પ્રસિદ્ધ છે કે નરક ગતિમાં વધુમાં વધુ પીડા હોવા છતાં પણ ત્યાં જેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે એના દુઃખને ભોગવતા નથી. પીડાને ખબર નથી તો જ્ઞાન જ જાણે છે. પીડા કેવી હોય એને જ્ઞાન જ જાણે છે. પરમાણુને કઈ ખબર નથી. એને પોતાના પૂતગળને શું, જળને પરમાણુને શું ખબર છે? કઈ ખબર નથી. ભિન્ન છે આમાં શું, સંયોગથી ઘણું નજીક હોવાને લીધે શરીર છે એનું સંયોગે ઘણી સમીપતા હોવાથી અને ઉલટો અભ્યાસ હોવાથી મને થાય છે એવો ઉલટો અભ્યાસ હોવાથી જીવ દુઃખ ભોગવે છે. એ તો દુઃખ ભોગવવાનો સવાલ નથી. પોતાના જ્ઞાન વિજ્ઞાનને ચૂકે છે અને શરીરની પીડામાં એકાકાર થઈ જાય છે. શરીરની એક સ્પેસિફિક ખાસ પ્રકારની અવસ્થા જરૂર છે. પીડા છે જેનું નામ પીડા આપીએ, અસાતા વેદની આપીએ, એ કોઈ એક પ્રકારની અવસ્થા છે. હવે એમાં પોતાપણું કરવું ન કરવું એના માટે જીવ સ્વતંત્ર છે. કરે તો દુઃખ ભોગવે, કોક ની ઉપાધિ કોક વરે તો દુઃખ ભોગવે છે કે નહીં? શરીર નો જીવ જ ઉપાધિ કરે છે, જેટલી ઉપાધિ કરે છે તો જીવ કરે છે, ચાહે શરીર ની કરે કે સગા ની કરે. એનું કારણ છે એમાં રોગ થવાનું એ ઘર છે. રોગ ત્યાં થાય, શરીર હોય ત્યાં રોગ થાય. પછી પોતે ઉપાધિ જેટલી ઉપાધિ ગ્રહણ કરે એટલો દુઃખી થાય. ઉપાધિ તો જેટલી ગ્રહણ કરે એટલો દુઃખી થાય, એટલો સુધી વાત છે. શરીરની સમીપતા એટલી છે અને એટલો અભ્યાસ શરીરમાં હું પણ આનો પ્રેક્ટિસથી હું તો અભ્યાસ થઈ ગયો છે કે જેને લઈને જીવ દુઃખ ભોગવે છે અને એ દુઃખથી મુક્ત થવા ઈચ્છે, છૂટવા ઈચ્છે તો પણ નથી થઈ શકતો, નથી છૂટી શકતો, એવી અનેક પરિસ્થિતિ ઊભી થાય છે. છતાં પણ એનો ઉપાય છે, એનો ઉપાય જ નથી જગતમાં એવું નથી, પણ બહુભાગ જીવો એનો ઉપાય નથી જાણતા. ધ્યાત્માના પ્રકરણમાં એનો ઉપાય છે. જો જીવ આત્માનો આધાર લે, જ્ઞાન વેદનાને વેદે, તો આ વેદનાથી છૂટો પડે. આ વેદનાથી છૂટો પડે તો એને પીડાનું દુઃખ ન થાય, નહીતર પીડા ભોગવ્યા વિના બીજો કોઈ ઉપાય છે જ નહીં. નજરે જોયેલી વાત છે. જે દિવસે ગુરુદેવને કહેવામાં આવ્યું કે બ્લડ કેન્સર થયું છે, તો કે તમે કયો છો એટલે ભલે, અહીં તો કાંઈ ખબર પડતી નથી. શું કીધું? અમને જ કાંઈ ખબર પડતી નથી, તમે કયો તો ભલે, અને અહીંયા જવું છે. આ વાત કરતા અહીંથી અહીંયા જવું છે એનો સમય નક્કી છે, અહીંયા રોકાવાનો આગ્રહ નથી ને ત્યાં નહીં જવાનો પણ આગ્રહ નથી, કાંઈ નથી. જેમ એક ઘરેથી બીજા ઘરે માણસને જવું હોય, નવું ઘર ખરીદીએ, નવું ઘર છોડીને નવા બંગલામાં જવું હોય તો કેવો હોંશથી વાસ્તુ કરે છે. નવું મકાન બનાવ્યું હોય તો અહીંયા એને દુઃખ થાય છે, ઘરે રે મારે આ જૂનું ઘર મૂકી દેવું પડશે, શું કરીએ, કાંઈ હોંશથી જાય છે. કલ્પના છે, ત્યાં હોશ કરી છે એ પણ કલ્પના છે, બીજું કાંઈ નથી. આ ઘરે એનું નથી ને ઓલું ઘરે એનું નથી. ધર્મશાળા છે એટલે જ્યાં રહેવું છે તો એને જ્ઞાનમાં વ્યાપીને રહેવું છે. ક્યાં રહેવું છે? જ્ઞાનમાં વ્યાપીને રહેવું છે એટલે શરીરમાં વ્યાપીને રહેવું નથી તો પીડામાં પણ વ્યાપીને રહેવું નથી. મિથ્યાત્વ અવસ્થામાં જીવ શરીરમાં વ્યાપ્ય વ્યાપક ભાવે પીડાનો અનુભવ કરે છે, છતાં પણ પીડામાં વ્યાપતો નથી. પ્રાંતિગતપણે વ્યાપ્ય વ્યાપક ભાવે પીડાનો અનુભવ કરે છે તો પણ જીવ પીડામાં વ્યાપતો નથી, દ્રવ્ય પણ નહીં અને ભાવે પણ નહીં. તો પછી જે વાસ્તવિક ભિન્નતાનો અનુભવ કરે એને પીડાનું દુઃખ ન થાય તે સહજ સમજી શકાય એવી વાત છે. આ દુઃખ મટાડવાનો ઉપદેશ વિજ્ઞાન આધારિત છે, વસ્તુના વિજ્ઞાન આધારિત છે. આ વિજ્ઞાનને સમજે અને અનુભવ ગોચર કરે. પેલા પૂર્વે પૂર્વે બંધ પડી ગયો હોય એટલે પછી ન પડે. સમ્યક દર્શન થયા પછી બે જ ગતિ છે, એક દેવ અને એક મનુષ્ય, બાકી બીજી બે ગતિ અને એના પેટા કર્મો નામ કર્માદિની જે પ્રકૃતિ છે બધાનો વિચ્છેદ જાય છે, એકાણો પ્રકૃતિનો વિચ્છેદ જાય છે. એટલે એનો નવો બંધ એ પ્રકારનો નથી. એ પહેલાં બંધ થઈ ગયો હોય, એ પહેલાં બંધ થઈ ગયો હોય અને પછી સમ્યક દર્શન થઈ શકવા યોગ્ય છે. એટલે નરકમાં ગયા પછી પણ નવું સમ્યક દર્શન થાય છે, અહીંથી સંસ્કાર લીધેલા હોય, સંસ્કારનું ફળ આવે, સંસ્કાર જાગૃત થાય પહેલાં આયુષ પૂરું થઈ ગયું હોય અને ગતિ અનુસાર કર્મના નિયમ અનુસાર સિદ્ધાંત અનુસાર અને વસ્તુનું સ્વરૂપ છે એ અનુસાર ગતિ થઈ જાય તો આપણે મહત્વ આપીએ છીએ. શુભાશુભ કર્મના ફળને આપણે મહત્વ આપીએ છીએ. સમ્યક દર્શન થયા પછી એનું કોઈ મહત્વ જ નથી, એનું કોઈ એવું મહત્વ નથી. એમ કેમ એ પ્રશ્ન નથી, ગમે તેમ હોય. પછી બાહ્ય દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી ભિન્નતા આવી ગઈ, તે ભિન્નતામાં જે રહે છે અને તેથી એને કોઈ એનો આમ કેમ એ પ્રશ્ન અસમાધાન પણ આવતું નથી. ઠીક છે, દરેક પરમાણુઓ અને જીવની અવસ્થા એના સ્વકાળ અનુસાર થાય છે. એ મોટી જબરભૂલ છે, એનો જ આ સંસાર છે અને એના જ ફળમાં અનંત દુઃખ છે, બીજું કાંઈ નથી. ભૂલ મોટી છે અને ભૂલનું ફળ પણ એવડું જ મોટું છે. જે અનંત જન્મ મરણનું પરિભ્રમણ છે એ ભૂલનો જ ભોગ છે, બીજું શું છે. અન્યમતિમાં આવે છે એવા મનોબળ વાળા જીવો અને દ્રવ્યલિંગી જૈનમતિમાં પણ હોય છે. આધાર શેનો લીધો એના ઉપર એનું મૂલ્યાંકન છે. કશાય મંદ થયો એનું કોઈ મૂલ્યાંકન નથી, કોના આધારે થયો એનું મૂલ્યાંકન છે. મનના આધારે થયો કે આત્માના આધારે થયો એના ઉપર એનું મૂલ્ય થાય છે. ત્યાગનું પણ મૂલ્ય એ રીતે છે. દ્રવ્યલિંગીએ ત્યાગ તો ભાવલિંગે મને જેટલો જ કર્યો છે, એટલા જ વ્રત સમિતિ ગુપ્તિ પાડે છે, ઓછા નહીં, જરાય ઓછા નહીં. છતાં એક સંસારી છે અને એક સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે. પ્રવચન સારમાં એકને સંસાર તત્વ કહ્યું ને એકને મોક્ષ તત્વ કહ્યું એમ છે. દુઃખ ગુણનો, સુખ ગુણનો, દુઃખ ભોગવે છે ને, પીડાના વેદનમાં શું થાય છે, દુઃખ ભોગવે છે. તો દુઃખ છે એ સુખ ગુણને વિપરીત પર્યાય છે. હા તો નથી લાગતો તો ત્યાં શું છે કે સુખ ગુણ પણ અવિપરીતપણે સુખપણે પરિણમ તો થયો છે, એટલે સુખનું વેદન આવે છે. નરકમાં પણ સુખનું વેદન આવે છે તો દુઃખ નથી લાગતું. સુખનું વેદન આવે ત્યારે સુખનો અનુભવ થાય અને પોતાને ચૂકીને દુઃખનું વેદન આવે ત્યારે દુઃખનો અનુભવ થાય. મોક્ષ માર્ગમાં એમ જ છે, મોક્ષ માર્ગમાં કેટલાક ગુણો બે ભાવે બે વિભાગે પરિણમે છે, નાનમાં પણ એમ છે, નાનમાં એક અંશ સ્વસત્તાનું અવલંબન લઈને સ્વસત્તાને વેદે છે અને એક અંશ પરસત્તાનું અવલંબન લઈને પરસત્તાને વેદે છે. જેટલું સ્વસત્તાને વેદે છે એટલો સુખભાવ છે, જેટલું પરસત્તાને વેદે છે એટલો દુઃખભાવ છે. બે ભાગ છે, ચારિત્ર ગુણમાં પણ અંશે વિતરાગતા છે અંશે સરાગતા છે. પુરુષાર્થમાં પણ કેટલો પુરુષાર્થ આત્મામાં લાગે છે, કેટલો પુરુષાર્થ બહાર લાગે છે. મુખ્ય ગુણોમાં એક શ્રદ્ધાને છોડીને બાકીના ગુણોમાં મિશ્ર પરિણમન છે. અનુભવ પ્રકાશમાં મિશ્ર ધર્મ અધિકાર લખ્યો છે, અનુભવ પ્રકાશમાં કે ચિદવિલાસમાં બેમાંથી એકમાં મિશ્ર ધર્મ અધિકાર લખ્યો છે વિપિનજીએ. એમાં બે વિરુદ્ધ પરિણમન સાથે રહે છે, પણ શ્રદ્ધામાં ન રહીએ, શ્રદ્ધામાં વિરુદ્ધતા ન રહીએ અને અભિપ્રાયમાં વિરુદ્ધતા ન રહીએ. બાકી અમુક સ્થિરતા છે, અમુક અસ્થિરતા છે, સ્થિરતાને સ્થિરતા બે છે અને એનું નામ જ સાધકપણું છે, એનું નામ જ સાધકપણું છે. પૂર્ણ સિદ્ધ નથી થયું માટે સાધક છે, અપૂર્ણ સાધ્ય સિદ્ધ થયું છે તેથી એનું નામ સાધક છે. એટલે સાધકપણું છે ત્યાં આંશિક સિદ્ધિ છે, બાકીનું બાધકપણું છે. એટલે તો શંકા પડે છે, જે સાધકપણાને નથી જોઈ શકતા અને બાધકપણું દેખાય છે એ તો સ્થૂળ છે, પ્રસિદ્ધ છે, બહાર છે, તો શંકા પડે છે કામ કેમ પૂરતું કેમ. પણ બે પ્રકાર હોય જ છે, એમાં એ અનિવાર્ય પરિસ્થિતિ છે. કેવી છે? અનિવાર્ય પરિસ્થિતિ છે. શું છે કે એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે સદા વેદાય છે, પીડાની તે આ એક જ વેદના જ્ઞાન વેદન જ્ઞાનીઓને છે. મુખ્યપણાથી એક જ વેદના કહેવાય છે, અંશે ગૌણપણે બીજી છે એ વાત અહીંયા લેતા નથી. કેમ કે અહીંયા નિર્જરા બતાવી છે, એટલે જે આંશિક શુદ્ધ પરિણમન જે મુખ્ય પરિણમન છે એની જ વાત કરે છે. ઓલું છે એવી પણ વાત કરતા નથી, કેમ કે આ જે જોરથી થાપવું છે એનું જોર તૂટી જાય એ અપેક્ષા લેવા જતા જોર તૂટી જાય, એટલે એ અપેક્ષા અહીંયા લેતા નથી. એક જ અપેક્ષા લઈએ છે. જેટલો પુરુષાર્થની નબળાઈ છે એટલો દુઃખનો અનુભવ પણ થાય છે. એ તો શુભ વિકલ્પ આવે તો પણ ન લખ્યું કે દેવાદેવ પ્રતિ ઉપયોગ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે, એમાંથી તો શંકા પડે ને, એમાંથી તો પ્રશ્ન ઉઠ્યો કે આમ કેમ લાગે છે. જ્ઞાનીને તો સુખ જ હોય, જ્ઞાનીને દુઃખ હોય જ નહીં. અહીંયા કે છે કે જ્ઞાનીને દુઃખ છે, ત્યારે ગુરુદેવે એમાંથી એમ કહ્યું કે તો આત્માની શાંતિ જેને વેદી હોય એને જ આ ખબર પડે. અને સમયસારમાં એમ કહ્યું કે જ્ઞાનીને દુઃખ છે નહીં, જ્ઞાની એકાંતે જ્ઞાનને સુખને વેદે છે. એ તો દ્રષ્ટિની પ્રધાનતાથી એ વાત કરી છે, કેમ કે દ્રષ્ટિમાં તો પર્યાય આવતી નથી, એકે આવતી નથી, પછી સુખની નથી આવતી તો દુઃખની આવવાનો સવાલ ક્યાં છે એમ. એટલે મુખ્યતાથી એ વાત કરી, પણ એનો અર્થ એમ નથી કે દુઃખ છે જ નહીં એમ કરીને સ્પષ્ટીકરણ આપેલું. નહીતર તો સિદ્ધ પરમાત્માને સાધકમાં કાંઈ ફરક રહેતો નથી, એટલે તે મિશ્ર ધર્મ છે, પરિણમનમાં મિશ્રપણું છે. પણ અહીંયા એ વાત નથી, અહીંયા એ અપેક્ષા લેવામાં આવતી નથી. અહીંયા તો એમ જ છે કે એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે સદાય વેદાય છે, એક અચળ જ્ઞાન જ વેદાય છે, બીજું કાંઈ વેદતા જ નથી. તે આ એક જ વેદના એટલે જ્ઞાન વેદન જ જ્ઞાનીઓને છે. આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવા યોગ્ય છે. જ્ઞાનીને બીજી કોઈ આવેલી વેદના હોતી જ નથી. આવેલી એટલે પૂતગળથી ઉત્પન્ન થયેલી વેદના એમને હોતી જ નથી. નૈવ ભવેત જ શબ્દ વાપરી નાખ્યો છે. એટલી બધી મુખ્યતાથી એ વાત કરે છે. જ્યારે જે વાતને પ્રધાનતા આપવી હોય ત્યારે એવું બળ આપ્યા વિના, એવું વજન આપ્યા વિના એ વાતનો મુદ્દો જે રીતે સમજાવો છે એ રીતે ન સમજાવી શકાય. પેલી અપેક્ષા વચ્ચે લેવા જાય તો એટલે એ અપેક્ષા લેતા જ નથી. અહીંયા તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? માટે જ્ઞાનીને વેદનાનો ભય, શરીરની વેદના થશે તો, રોગ થશે તો એ ભય ક્યાંથી હોય? જો કે જેને મૃત્યુનો ભય નથી એને પછી એની નીચેના ભય ક્યાંથી હોય? જેને મોટું નુકસાન જાય તો પણ આકુલતા ન થાય એને નાનું નુકસાન જાય એની આકુલતા ક્યાંથી થાય? એના જેવી વાત છે. જ્યાં મૃત્યુનો ભય નથી ત્યાં વેદનાનો ભય સવાલ નથી, કે બીજો ચોરી લૂંટનો ભયનો પણ સવાલ રહેતો નથી. તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. અને તે નિશંક થઈને વર્તતો એવો, કેમ કે જ્ઞાનનો જે પ્રત્યક્ષ અભેદ અનુભવ છે એમાં શંકાનો પણ અવકાશ રહેતો નથી. મારું જ્ઞાન મને અભેદપણે વિદાય છે, બીજા પદાર્થને હું વેદી શકતો નથી. પહેલાં વેદતો તો એવી જે ભ્રાંતિ હતી એ ભ્રાંતિ છૂટી ગઈ છે, ચાલી ગઈ છે, બસ શંકા પડતી નથી. ભાવાર્થ, સુખ દુઃખને ભોગવવું તે વેદના છે. વેદના છે એ શું છે? ભોગવે છે. વેદના એટલે ભોગવવું, વેદના એટલે ભોગવવાની અવસ્થા, એને વેદના કહે છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવતો છે. જ્ઞાનીને તો પોતાના સ્વરૂપનો જ ભોગવતો છે, એ પણ જ્ઞાન માત્ર સ્વરૂપ જ લીધું છે. જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવતો છે. તે પૂતગળથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. એ મારી વેદના છે એમ જાણતો જ નથી. પરમાણુમાં જે વેદનાની પર્યાય થઈ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ, તો એ વેદના મારી છે એમ નથી જાણતા. વેદનાને વેદના જ જાણતા નથી, એનો અર્થ શું કે મારી વેદના છે એમ નથી જાણતા. વેદનાને વેદના જાણે છે પણ મારી વેદના છે એમ જાણતા નથી. ને દુઃખ તો મારું કર્યું એનું છે, દુઃખ તો મારા પણ કર્યું એનું જ છે, બીજું કાંઈ નથી. નરકમાં મિથ્યા દ્રષ્ટિ પણ છે અને સમ્યક દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિમાં આ વેદના મને છે એનું દુઃખ છે, અને સમ્યક દ્રષ્ટિ વેદના મને નથી એનું દુઃખ નથી. બસ વેદનાનું દુઃખ નથી, મારા પણ કર્યું એનું દુઃખ છે, એટલી જ વાત છે. એ વાત સમજાવી છે. અવસ્થા તો છે ને, એ તો નામ એનું વેદના છે. એ તો નામ પાડ્યું છે, જે છે એ છે અવસ્થા. જેમ કે માણસ કે છે મને ભૂખ લાગી, તો ભૂખ લાગી એ તો નામ પાડ્યું છે. ખરેખર તો જઠરાગ્નિ છે એ તીવ્ર થયો છે ત્યાં. અને જે જઠરાગ્નિ તીવ્ર થયો અને હોજરીના પરમાણુમાં ઉષ્ણતા વધી, એનું જે ખાસ પ્રકારનું વેદન, એ પણ અસાતા વેદનીમાં જાય છે, પણ એનું જે ચોક્કસ પ્રકારનું વેદન, એનું નામ લાગ્યું,
નામ પડ્યું
ભૂખ. ને ભૂખનું દુઃખ નથી કહેતા માણસ, કે ભાઈ ભૂખનું દુઃખ માણસને ન થાય, પણ એનું નામ એ આપ્યું.
હા,
જળ પરમાણુનું વિભાવિત પરિણામ અનંત પ્રકારનો છે, કેટલા પ્રકારનું છે? અનંત પ્રકારનું છે. વિભાવિત પરિણામ એટલે એક પ્રકાર, એના પેટા ભેદ કેટલા? અનંત. એનું નામ
ભોગ પાડ્યું
બસ. તું તો નામ પાડ્યું, પર્યાય તો પર્યાય છે. જે પ્રકારને જે પર્યાય છે, તે પ્રકારનું તે પર્યાય છે, એને તે પરમાણુ નથી જાણતા. એને જ્ઞાન જાણે છે કે આ પ્રકાર છે બસ. માનો કે મુનિઓ ઉપવાસ કરે છે તો એ ત્યાં ઉષ્ણતાને જાણે છે બસ, બીજું કઈ નથી. તરસ લાગે છે તો અહીંયા ગળાના જે પરમાણુ છે એ ગરમ થાય છે, એને જાણે છે. એનું નામ પડ્યું તરસ,
આનું નામ પડ્યું ભૂખ.
ચોક્કસ પ્રકારનું એ વિદન છે. વિદન છે તો પરિણમન છે પરમાણુ, અને એ કેવા પ્રકારનું પરિણમન છે એને જ્ઞાન જાણે છે. જાણવા જાણવામાં બે પ્રકાર પડે છે, એક પોતાપણે જાણે છે અને એક પરપણે જાણે છે. પરપણે જાણે છે તે વાસ્તવિક છે, પોતાપણે જાણે છે તે ભ્રાંતિગત છે. ભ્રાંતિથી દુઃખ છે, કલ્પનાથી દુઃખ છે. શું કહે છે કે તે પૂતગળથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી.
એટલે મારી વેદના
છે એમ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદના ભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે, એટલે એને વેદનાનો ભય ઉત્પન્ન થતો નથી. આ તો જે વિષય ચાલે છે એ ભય વિના, જે અનેક પ્રકારના ભય છે એ સર્વ પ્રકારના ભય રહિત જ્ઞાનીનું નિર્ભય પરિણમન હોય છે.
એટલો
અહીંયા વિષય પ્રકરણ જે ચાલે છે એ ચાલે છે. ત્યાર પછી લીધું છે 157 ગાથાનું અરક્ષા ભયનું કારણ. અરક્ષાનો ભય જ્ઞાનીને નથી. મારું રક્ષણ કોઈ કરશે કે નહીં કરે, હું સુરક્ષિત રહીશ કે નહીં રહી શકું, એ પ્રકારનો ભય જ્ઞાનીને ઉત્પન્ન થતો નથી. કેમ ઉત્પન્ન થતો નથી એ 157 કહે છે. તદ્વિકૃતો જ્ઞાનીનો નિશંક સતતં સ્વયં સહજં જ્ઞાનમ સદા વિંદતિ. જે સત છે તે નાશ પામતો નથી, જે સત છે એ કાયમી છે, શાશ્વત છે. સત એટલે હોવાપણું. જેનું હોવાપણું છે એ કદી નાશ ન પામે. એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ છે. પદાર્થ છે તો એક સમય છે તો એ સૌ સમય છે. જે કાંઈ ફેરફાર દેખાય છે, ભેદ દેખાય છે, તફાવત દેખાય છે, એ તો અવસ્થાને કારણે દેખાય છે. પદાર્થ તો તેનો તે છે. કે જે સત છે તે નાશ પામતું નથી, એવી વસ્તુ સ્થિતિ નિયતપણે પ્રગટ છે. નિયતપણે એટલે ચોક્કસપણે એ પ્રકારની વસ્તુ સ્થિતિ છે એ તો પ્રસિદ્ધ છે અને પ્રગટ છે. આ જ્ઞાન પણ સ્વયં એવું સત છે. આ જ્ઞાન છે પણ એ પણ એક હોવાપણે વસ્તુનું સ્વરૂપ છે. એ પોતાની સ્વયં એવું, કોઈના આધાર વિના, કોઈના અવલંબન વિના, કોઈની અપેક્ષા વિના, કોઈની મદદ વિના, સહાય વિના
એ સત છે.
આ જ્ઞાન પણ સ્વયમેવ સત છે, માટે તે કદી એનો નાશ થાય એમ બનતો નથી, નાશ પામતો નથી. સત છે તે શાશ્વત છે, તેથી પોતે આત્મા જ્ઞાન સ્વરૂપી છે એ પણ શાશ્વત છે. નાશ પામતો નથી. તેથી વળી પરવડે તેનું રક્ષણ શું? તો એનું રક્ષણ કરવાની જરૂર શું? જે નાશ પામતું નથી, નાશ પામી શકતું નથી, અથવા જે અવ્યાબાધ સ્વરૂપે છે એને એને રક્ષણ કરવાની જરૂર શું? એમાં સુરક્ષિત છે એમ કે છે, એને રક્ષા કરવાની કોઈ જરૂર નથી. તેથી વળી પરવડે તેનું રક્ષણ શું? આ રીતે જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. આ રીતે જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી, પોતે સ્વયં સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. એને રક્ષવું પણ, અરક્ષણ પણ એને કાંઈ તકલીફ પડે એવું કાંઈ બની શકતો નથી. માટે આવું જાણતા જ્ઞાનીને અરક્ષણનો ભય ક્યાંથી થાય? મારું મને રક્ષણ મળશે કે કેમ, હું સુરક્ષિત રહીશ કે કેમ, એવો ભય એને ક્યાંથી થાય? એવો ભય એને થાય નહીં. તે તો પોતે નિરંતર નિશ્ચિંત વર્તતો થતો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. પોતાના જ્ઞાનને નિરંતર સતતપણે અનુભવતો હોવાને લીધે એના સાતત્યથી એની શાશ્વતતાની નિશંકતા આવે છે. શાશ્વતપણાની નિશંકતા આવતી હોવાને લીધે એને રક્ષા અરક્ષા સંબંધીની શંકા અને ભય ઉત્પન્ન થતો નથી. વર્તમાન જે સતતપણે જ્ઞાનનું વિધું છે એ એના ત્રિકાળ અવ્યાબાધકની પ્રતીતિ લઈ આવે છે. એનાથી કઈ પ્રતીતિ આવે છે? કે હું ત્રણેય કાળ અવ્યાબાધ સ્વરૂપે છું એવી પ્રતીતિ આવે છે. આ તો નીચેનો ભય છે, મૃત્યુ અને વેદનાથી પછીનો જે સુરક્ષાનો અરક્ષણપણાનો ભય છે એ તો એથી નીચેની નીચેની વાત છે, એ ઓછા ભયવાળી વાત છે. ત્યાં વધુ વધુ ભયનો પ્રસંગ છે ત્યાં પણ ભય ન થાય. જેમ કે જે માણસ સર્પને જોઈને ડરતો ન હોય, અજગરને જોઈને પણ ડરતો ન હોય, એ હણસિયાને જોઈને ડરે પછી? તો સર્પને અજગર જોયા પછી પણ જેને ભય ન લાગતો એ માનસિક હિંમત વાળા હોય છે કે નહીં? માનતો સર્પની સાથે રહીએ છે એ લોકો, સેંકડો સર્પની સાથે રહીએ, એક બે નહીં આવે છે કે નહીં? પ્રસિદ્ધ વાતો એ હણસ્યાને જોઈને ડરે પછી? એમ જેને મૃત્યુનો ભય નથી, પીડાનો ભય નથી, એને અરક્ષાનો ભય ક્યાંથી થાય? એ પ્રશ્ન રહેતો નથી. ભાવાર્થ, સત્તા સ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી, જેની સત્તા હોય એનો કદી નાશ થાય નહીં. જગતમાં જે હયાતિ ધરાવે એનો નાશ થાય નહીં, અને કોઈ નવી ચીજ ઉત્પન્ન થઈ શકે નહીં. અસત્તામાંથી સત્તા થાય નહીં, સત્તા નહીં
અસત્તા થાય નહીં.
જ્ઞાન પણ પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે, જ્ઞાન છે એ પણ પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે. તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, કરે ન રહે એવું નથી, નહીં તો એ નષ્ટ થઈ જાય, નહીં તો એનો એની જો રક્ષા ન કરવામાં આવે તો જ્ઞાન નાશ પામી જાય એવું જ્ઞાનનું સ્વરૂપ છે જ નહીં. આમ જ્ઞાની આમ જાણતો હોવાથી પોતાનું સ્વરૂપ અવ્યાબાધ અને શાશ્વત છે એમ જાણતો હોવાથી એને અરક્ષાનો ભય નથી થતો, એને અરક્ષાને કારણે ભય થતો નથી. મારું કોઈ રક્ષણ કરે તો સારું, મારું કોઈ રક્ષણ કરનાર હોય તો સારું, એવો ભય અજ્ઞાન દશામાં થાય છે, પણ જ્ઞાન દશામાં એવો ભય કોઈ જ્ઞાનીને થતો નથી. તે તો નિશંક વર્તતો થતો, પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. તે તો નિશંક વર્તતો થતો, પોતાના સ્વરૂપમાં એની નિશંકતા એટલી છે, એ સ્વાભાવિક જ્ઞાનને સદાય અનુભવે છે, નિરંતર સતતપણે અનુભવે છે. એમાં મારા જ્ઞાનને રક્ષણની જરૂર છે કે મારા સ્વરૂપને રક્ષણની જરૂર છે એવી શંકા પણ ઉત્પન્ન થતી નથી. જ્યાં શંકા નથી ત્યાં ભય પણ નથી. જ્યાં શંકા ત્યાં ઘણ સંતાપ, સંતાપ એટલે દુઃખ. જ્યાં શંકા હોય ત્યાં ભયનું દુઃખ હોય, જ્યાં શંકા જ ન હોય ત્યાં ભયનું દુઃખ થતું નથી. મારું શું થશે એ પ્રકાર ત્યાં ઉત્પન્ન થતો નથી. હવે અગુપ્તિ ભય નું કાવ્ય કહે છે એ પ્રકારે પછી કોઈ મારામાં પ્રવેશ કરશે તો ગુપ્તિ એટલે શું કે મારું સ્વરૂપ છે એમાં બીજા કોઈનો પ્રવેશ થઈ શકતો નથી. એ તો પોતે પોતાથી પરમ ગુપ્ત સ્વરૂપે જ રહે છે. માટે ચોરી કરી જાય છે ને માણસ, ઘરમાં આવીને ચોરી કરી જાય, અરક્ષાનો ભય નથી, એમ ચોરી લૂંટનો પણ ભય પણ નથી. મારું કોઈ ચોરી જશે, કોઈ લઈ જશે, કોઈ લૂંટી જશે એવો ભય પણ જ્ઞાનીને થતો નથી. કેમ થતો નથી એ આ 158 કળશમાં કહે છે. સ્વરૂપમ કિલ વસ્તુ વસ્તુ પરમા બુદ્ધિ સ્વરૂપે નયો સક્ત કોપી પર પ્રવેશતું અકર્તમ જ્ઞાનમ સ્વરૂપમ તનુ અથવા ગુપ્તિરથો ન કાંચન ભવે તદભી કુતો જ્ઞાનીનો નિશંક સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિદ્યતે. ચતુર્થ જે ચરણ છે એ સામાન્ય છે. ખરેખર વસ્તુનું સ્વરૂપ જ અર્થાત નિજ રૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે. વસ્તુ પોતે જ અભેદ્ય કિલ્લા જેવી છે, એમાં કોઈનો પ્રવેશ થાય એવી કોઈ અવકાશ નથી, પર પ્રવેશનો અવકાશ નથી. ઇન્જેક્શન આપે છે ત્યારે સોય આત્માના પ્રદેશોમાં જાય છે કે નથી જતી? આત્માના પ્રદેશોમાં સોયનો પ્રવેશ નથી. અવગાહન આપે છે પણ ત્યાંથી પ્રદેશ કઈ ખસી જાય છે એવું બધું નથી. ત્યાં કોઈ પુરાણ છે માટે કોઈ અંદર પ્રવેશ કરી શકે એવું બધું નથી. એમ કે ભાઈ છે તો એમ કે પર પ્રવેશ અનુભવ કરે ત્યારે કેટલું દુઃખ ભોગવે કે જેની હદ નહીં એટલું દુઃખ ભોગવે. માણસ પાગલ થાય છે, વાતમાં તો કઈ માલ નથી. માણસ શ્રીમંત માણસોના ઘરમાં પાગલ માણસ કોઈ નથી થઈ જતો. એને કે પ્રતિકૂળતાઓ છે માટે પાગલ થઈ છે, એની પોતાની કલ્પના એ ચડે છે. ખૂબ કલ્પના એ ચડે, ખૂબ કલ્પના એ ચડે, પછી એને ખબર ન રહે શું થાય છે એની. મને એને પોતાને ખબર ન રહે. પરિસ્થિતિ તો બહારની જે ખેડે છે બીજાની છે એની છે. પોતે પોતાની કલ્પનાથી એટલી હદે દુઃખી થાય છે કે જેની સીમા રહેતી નથી. ખરેખર વસ્તુનું સ્વરૂપ જ અર્થાત નિજ રૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે. કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતો અને અકૃત જ્ઞાન, અકૃત એટલે જે કોઈથી કરવામાં આવ્યું નથી, કોઈથી બનાવવામાં આવ્યું નથી, નવું બનાવેલું નથી, એવું જે સ્વાભાવિક જ્ઞાન, એવું જે અકૃત જ્ઞાન પુરુષનું અર્થાત આત્માનું સ્વરૂપ છે, તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે. તેથી જ્ઞાન છે તે આત્માની પરમ ગુપ્તિ છે. માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહીં હોવાથી જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય? જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી થાય? એને કોઈ અગુપ્તિનો ભય થતો નથી. તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થતો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. પોતાના ચૈતન્ય ઘન સ્વરૂપને, એટલા માટે ઘન શબ્દ વપરાય છે. ચૈતન્ય શબ્દમાં ચૈતન્ય ઘન પણ કેમ વાપર્યું? આનંદમાં આનંદ ઘન શબ્દ કેમ વપરાય છે? ઘન એટલે ઘનિષ્ઠપણું, એટલું ઘનિષ્ઠપણું છે કે કોઈનો એમાં પ્રવેશ થતો નથી. માટે મારામાં કોઈ આવી જશે તો, મારામાં કોઈ પ્રવેશી જશે તો એ ભય જ્ઞાનીને થતો નથી. આ થાય છે ને માણસને, મને ભૂત વળી ગયું, આગળ ગાડતા નથી આવતા, કેસ કલ્પના છે. પ્રશ્નો આવે છે ઘણીવાર કે ભાઈ કોઈ ભૂત પ્રેત પલિત લાકડ કોઈને વળગી શકે કે ન વળગી શકે, આ પ્રશ્ન આવે છે. આત્મામાં કોઈ આવીને પ્રવેશ કરી શકે એવો કોઈ અવકાશ નથી. તો કે એ તો કહે છે કે મને ફલાણું વળી ગયું છે, હવે એને ક્યાં ભાન છે કે મને વળી ગયું છે? એ કહે છે માટે સાચું છે એમ, એનો જે અનુભવ છે તે ખોટો અનુભવ છે. ખરેખર કોઈ આત્મામાં કોઈ બીજા આત્માનો પ્રવેશ થઈ શકતો નથી, કોઈ આત્મામાં કોઈ બીજા આત્માનો પ્રવેશ જ થઈ શકતો નથી. ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કર્યું છે સાદી ભાષામાં. ગુપ્તિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો. ગુપ્તિ એટલે શું? કે જેમાં કોઈ ચોર કે કોઈનો પ્રવેશ ન થઈ શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે, કે જેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. હવે મને વાંધો નથી, અહીંયા કોઈ આવી શકે એવું નથી, એવો જે ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. ખુલ્લામાં રહ્યા છે, ક્યારે કોણ આવી જાય શું ખુલ્લામાં રહે છે ને,